પાંચમો પ્રકરણ મિત્રો, યુદ્ધ સાંભળીએ. સૂર્ય હજી ઉગ્યો ન હતો, પરંતુ તેના લોહિયાળ પોપચા પૂર્વ આકાશમાં ઉઘડતા હતા. કીટ ધૂમ, કીટ ધૂમ, કીટ ધૂમ, નોબત ગડગડી. રણસિંગા સ્થળે સ્થળે વાગી રહ્યા અને સેના નાયકોની આજ્ઞા હોંકારા પડકારા પડઘા પાડી રહ્યા, મેદાનમાં એ પડઘા પાડી રહ્યા. સૈનિકોમાં નિયમિત પગલાના ધસારા સંભળાયા અને બંદૂકોને રવૈ ફૂટતા વાતાવરણ શાંતિ કંપી અદ્રશ્ય થઈ ગઈ. ગોરી છાવણીની આસપાસ રચાયેલો રક્ષણ કોટ જાણે અબોલ હોય એમ એમાંથી પ્રથમ કશો જવાબ આવ્યો નહીં. એ કિલ્લો લેવાનો હતો અને એની પાછળ સંતાયેલી ગોરી સત્તાને નાબૂદ કરવાની હતી. કિલ્લો કંઈ ઈંટ માટી પથ્થરનો ચણેલો અદભુત ગઢ ન હતો, પરંતુ માટી અને સામાન્ય લાકડાનો ઉપયોગ કરી તત્કાળ ઉભો કરવામાં આવેલો, ઝડપથી તૂટે નહીં એવો રક્ષણવાળો હતો. તે સરખો ઊંચો નહોતો, સરખો પહોળો નહોતો, તેની દિવાલ પૂરી ભરેલી પણ નહોતી. અલબત્ત છાવણી હાથ કરવાની ગૌતમની ઈચ્છા હતી, પરંતુ તે માટે મનુષ્યોનો વધારે ભોગ આપવા તે આતુર નહોતો. આસપાસ આવેલી થોડી છાવણીઓ તેણે સર કરી હતી અને તેમાં રોકાયેલા માણસો દ્વારા તે દક્ષિણ અને પશ્ચિમ તરફ ક્રાંતિના દવને આગળ વધારે જતો હતો. પરંતુ દક્ષિણમાંથી મુંબઈની પલટણ આવી પહોંચી છે એવી બાતને મળતા જ તેને કિલ્લો લેવાનો નિશ્ચય કર્યો. કિલ્લો તોડવો એ તેને મંદરમત હતી. કિલ્લાની બે બાજુ તરફ ગૌતમે ધસારો કર્યો અને બીજી બે બાજુએ પલટણને દૂર નિષ્ક્રિય ઉભી રાખી અનુકૂળ જગ્યાએ દોરડા ફેંક્યા. શસ્ત્ર સજ્જ સૈનિકો સાવચેતીથી કિલ્લા ઉપર ચડ્યા. ગૌતમ મોખરે હતો. તેણે કિલ્લા ઉપર ઉભા રહી ક્રાંતિ ધ્વજ ફરકાવ્યો અને આખું વાતાવરણ હર હર મહાદેવ, હર હર મહાદેવ તથા અલ્લાહો અકબર ગગન ભેગદી જયઘોષથી ગાજી ઉઠ્યું. તે જ ક્ષણે કિલ્લાની અંદરનો એક વિભાગ સજીવ બન્યો અને માનો ગર્જનાને ડરાવી શસ્ત્ર ગર્જના સહ એક જબરદસ્ત તોપનો ગોળો કિલ્લાના ઊંચાણમાં થઈને પસાર થયો અને કિલ્લાની બહારના લશ્કરને ઓળંગી થોડા વૃક્ષને તોડી પાડતો તે જમીનમાં દટાયો. કિલ્લાને તે જો તે અડ્યો હોત તો કિલ્લો અને બળવાખોરોની એ કિલ્લા ઉપર ચડેલી ટુકડી એ બંનેને ટુકડે ટુકડા થઈ જાત. પરંતુ કિલ્લા રક્ષણ હરોને લાગ્યું કે કિલ્લા ઉપર ચડેલી ટુકડી કરતા કિલ્લા બહાર રહેલું સૈન્ય પહેલું તારા જ થવું જોઈએ. તેમની એ ધારણા ગૌતમ કળી ગયો હતો અને તેથી જ તેને કિલ્લાને અડીને પોતાનું લશ્કર રાખ્યું અને પછી વારંવાર ઉછળી રહેલા અગ્નિયાસ્ત્રમાંથી તેને ઉગારી લીધું. કિલ્લા ઉપર ચડેલી ટુકડી કિલ્લાના અંદરના ભાગમાં કૂદી પડીને ગૌરી છાવણીમાં રહેલા થોડા કાળા સૈનિકોએ ટુકડીને આગળ વધતી અટકાવી. ભૂખ તરસ અને બહારના સમાચારથી અજ્ઞાત રહેલી એ ટોળી ગૌતમનો ધસારો ઝેરવી શકી નહીં. છિન્ન ભિન્ન બની ગઈ અને ગૌતમ પ્રત્યક્ષ છાવણી તરફ ધસ્યો. ગૌતમને કિલ્લાની અંદર ઉતરેલો જોઈને એ નિહાળી નિષ્ક્રિય ઉભી રહેલી પલટણોએ બાકીની બે બાજુ પર ધસારો કર્યો. ઘોરા સૈનિકો ભૂલાવામાં પડ્યા હતા. તેમણે પ્રથમ હલ્લા તરફ જ વધારે લક્ષ્ય આપ્યું હતું. બાકી રહેલી બે બાજુ તરફથી હલ્લો આવશે એમ તેણે તો ધાર્યું જ ન હતું. અણધારી બાજુએથી કિલ્લો સર થયો હતો અને વિપ્લવકારી સૈન્ય કિલ્લાની અંદર મોટી સંખ્યામાં આવતું હતું અને તોપના મુખને એ બાજુએ ફેરવાય એ પહેલા તો ગૌતમ અને તેના ચુનંદા સૈનિકો વંટોળિયાની ઝડપે ધસી આવ્યા અને તેમણે ગોલંદાજોની કતલ કરી તોપોનો કબજો લઈ લીધો. પાસે જ આવેલો એક બંગલો અને બીજા મકાનો એ ગોરી છાવણીનું મથક હતું. તેમાં ઘવાયેલા તથા અશક્ત ગોરા સૈનિકો, ગોરી સ્ત્રીઓ અને કોરા બાળકો રક્ષણ શોધતા હતા. ગૌતમે તોપના મુખ તે તરફ ફેરવ્યા અને એકાએક બંગલામાંથી ધોળો વાવટો ફરક્યો. ધોળો વાવટો ફરકતા બરાબર શસ્ત્રમ્યાન કરવાના હુકમોની પરંપરા ચારેપાસ ફેલાઈ. ગોરા તેમજ કાળા સૈનિકોએ શસ્ત્રમ્યાન કર્યા. ગૌતમના સૈન્યનો વિજય માન્ય કર્યા અને ચિહ્ન દ્વારા વિશેષ યુદ્ધની અશક્તિ જાહેર કરી. ગૌતમનું સૈન્ય આગળ વધતું અટકી ગયું. તેના શસ્ત્ર ખુલ્લા હતા, તથાપિ તે જ ક્ષણે તે વપરાતા બંધ પડી ગયા અને કતલ બંધ થઈ. છતાં વિજયસૂચક વિજય ઘોષણા કર્યા વગર ગૌતમનું સૈન્ય રહી શક્યું નહીં. બહાલ ઉભેરી ટુકડીએ જયઘોષનો પ્રતિધ્વનિ પાડ્યો અને કિલ્લાના મોરચા તોડી સૈનિકોએ અંદર પ્રવેશ કર્યો. પરંતુ એ પ્રવેશની સાથે જ યુદ્ધ બંધ થવાની આજ્ઞા સૌને મળતી. હારેલા દુશ્મનોને કાપી નાખવાની વૃત્તિ સૌને અટકાવવી પડી અને શરણાગત ઉપર કદી ઘા ન થઈ એ આર્ય નિયમ યુદ્ધ સરખી ભયાનક અનીતિમાં પણ નીતિના કિરણો ફેલાવે છે. ગૌતમે ગોરા સૈન્યના નાયકને પૂછ્યું, બંગલામાં કોણ છે? અમારા ઉપરી સ્ત્રીઓ, બાળકો અને સક્ત પુરૂષો. તેમને અભય બનાવવા હું આવું છું. ગૌતમે ગોરા અને કાળા દુશ્મન સિપાહીઓની કાળજી રાખવા અને ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા પોતાના સૈન્યને હુકમ આપ્યો અને એક નાનકડી ટુકડી સાથે ગોરા સૈન્યના નાયકને લઈ તેને બંગલામાં પ્રવેશ કર્યો. ભયભીત સ્ત્રીઓ ચીસ પાડી ઉઠી અને એ ચીસમાં બાળકોને ચીસનો ઉમેરો કર્યો. બંને પક્ષમાં વેર જ્યારે એટલા ઉછળી રહ્યા હતા કે સામા પક્ષમાં દયા અને ક્ષમાનો અભાવ જ કલ્પવામાં આવતો. હારનારને ખાતરી નહોતી કે વિજેતા શરણે આવનારને બચાવશે જ. ગૌતમ બારણા આગળ થોભ્યો. તેણે ગોરા નાયકને કહ્યું, હું અશસ્ત્ર ઉપર ઘા કરતો નથી, સ્ત્રી બાળક ઉપર હું વેર લેતો નથી, મારા તરફથી સૌને શાંત થવા આપ વિનંતી કરો. નાયકે અંદર જઈ સૌને શાંત પાડ્યા. છાવણીના સેનાપતિએ ગૌતમને અંદર બોલાવ્યો. ગૌતમ અંદર ગયો. સેનાપતિએ આગળ આવી ગૌતમ સાથે હાથ મેળવવા ચાળો કર્યો અને એકાએક સ્તબ્ધ બનીને ઉભો રહ્યો. ગૌતમ પણ સેનાપતિ સામે જોઈ રહ્યો. બંનેની આંખોમાંથી ક્ષણ પર વેર વરસી રહ્યા અને એકાએક સેનાપતિએ લાંબો હાથ કરી ગૌતમના હાથને પકડ્યો અને તે બોલ્યો, ગૌતમ, આપણે બહુ દિવસે મળ્યા. હું વિચાર કરતો હતો કે એવો ઉદાર દુશ્મન કોણ હશે, પણ જેક્સન સાહેબ, હું તો જાણતો હતો કે આપ છાવણીના સેનાપતિ છો, તે વગર આટલી હઠ સાથે કોણ લડે. તમારું ભાગ્ય અત્યારે બળવાન છે, અમે યુદ્ધ બંધ રાખીએ છીએ, વાસ્તવિક છે. આપને શસ્ત્રો સોંપી દો અને આપની ઈચ્છામાં આવે ત્યાં જાઓ. અમને તું કેદ નથી કરતો? ના, આપની સંખ્યા ઓછી છે ને હું પુરુષોને કેદ કરું તો સ્ત્રીઓની સાથે જનાર કોઈ નહીં રહે. ગૌતમ, આપણા જૂના પરિચય ખાતર આજનો દિવસ એમને અહીં જ રહેવા દે. કેમ? અમને દિવસો થયા પેટભર ભોજન મળ્યું નથી. હું તમારે ખાતર એટલી સગવડ આપું છું. આજ તમે બધાએ મારા મહેમાન બનો. સહજ વિચાર કરી ગૌતમે કહ્યું, તેને ખરેખર વિચાર કરવા માટે કારણ હતું. જેક્સન તો તેનો જૂનો દુશ્મન હતો. રશિયન યુદ્ધમાં તેણે વેઠેલો દુઃખ હજુ તાજું હતું, છતાં એક જ ઝંડા નીચે લાંબો સમય રહેલા સૈનિકોમાં એક પ્રકારની બિરાદરી જાગે છે. પરસ્પરના દોષ ભૂલી જઈ અણીના વખતે સહાયતા આપવી એ આવી બિરાદરીનું મુખ્ય લક્ષણ. એ ભ્રાતૃભાવે પ્રેરાઈ જૂના સહસૈનિકને તેણે જૂની અને આજની ખુલ્લી દુશ્મનાવટ વિસારી બધી સગવડ કરી આપવાનું કબૂલ કર્યું. અલબત્ત કાચા કિલ્લાનો તો ગૌતમે જ કબજો લીધો. છાવણીમાં રહેલો બધો સરંજામ તેણે તાબે કર્યો અને કિલ્લાના રક્ષણ માટે ગોઠવેલી તોપો તેણે મેદાનમાં લઈ જઈ પોતાના ઉપયોગ માટે સજ્જ કરાવી. સૈનિકોમાંથી થોડા જ જાણતા હતા કે પ્રભાતના યુદ્ધ પછી પણ તેમણે બીજા યુદ્ધને માટે તૈયાર રહેવાનું છે. એ વસ્તુ તેમણે થોડી વારમાં જાણી લીધી. વારાફરતી સૈનિકોને ઓછી વધતી આશા એશ આપી ગૌતમે સૌને શસ્ત્ર સજ્જ થવા હુકમ કર્યો. તેના એક મદદનીશે પૂછ્યું, પંડિતજી, આટલી ઉતાવળ શા માટે? ઉતાવળ? જુઓ, પેલો ધૂળકોટ ક્ષિતિજ, એ ગોરુ સૈન્ય હોય તો? છાવણીઓ તો લગભગ બધી હાથ આવી, આટલામાં તેમનું લશ્કર ક્યાંથી હોય? હજારો ગાઉથી આવી પરાયા દેશ ઉપર સ્વામિત્વ સ્થાપનાર ગોરાઓ આટલી છાવણીઓ ગઈ રાજ્ય છોડી જશે? જે તો આથી ભારે જંગ માટે તૈયાર રહેવું પડશે. હું બધાને તૈયાર કરું છું, કહી તેના મદદનીશે જમતા થાક ખાતા વાતો કરતા સૈનિકોને ઝડપથી તૈયાર કરવા માંડ્યા. ગૌતમની ધારણા ખરી હતી. ધૂળકોટ વંટોળિયાની માફક ધસ્યો આવતો હતો અને ધૂળકોટમાં ધીમે ધીમે હાલતી ચાલતી આકૃતિઓ પણ દેખાઈ. ગૌતમની માન્યતા પ્રમાણે એ મુંબઈ તરફથી આવતી પલટણ હતી. એ પલટણને અટકાવવી એ તેનું મુખ્ય કર્તવ્ય હતું. એના ઉપર ઉત્તર તરફની વિપ્લવ પ્રવૃત્તિઓની અંતિમ સફળતા આધાર રાખી રહી હતી. છાવણીઓ માટે ગૌતમે વૃક્ષોની વિશાળ ઘટા પસંદ કરેલી હતી. એથી કેટલુંક સ્વાભાવિક રક્ષણ મળી રહેતું અને સામાપક્ષને સચોટ રીતે હાનિ કરી શકાય એવી સગવડ પાસે રહેતી હતી. જે થાકે એ યોદ્ધો નહીં. સવારના યુદ્ધનો થાક ઉતારવા રહેવાય એમ ન હતું. ઉનાળો અને તેમાં ભરબપોર, પરંતુ તાપ, થાક અને સંકટની ગણના સૂરને હોતી નથી. ગૌતમે સૌ સૈનિકોને ઉત્તેજ્યા અને તેના મદદનીશની સહાયતાથી વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા. થોડું લશ્કર આગળ ધસવા માટે તૈયાર થયું. ગૌતમને એક રિવાજ હતો કે પ્રથમ પ્રહાર તેણે ન કરવો. યુદ્ધ જાહેર કર્યા પછી આવી પ્રણાલિકા માન્ય કરવી એ તેના કેટલાક સાથીઓને અવ્યવહારિક લાગતું હતું. છતાં સેનાપતિનો હુકમ એ યુદ્ધનું જ મધ્યબિંદુ બની રહે છે. સામો સૈન્ય નજીક આવ્યું. એ સૈન્ય ઘણું મોટું લાગતું હતું અને ગૌતમના સૈન્યની આસપાસ ફરી વળી તેને તરાજ કરવાની ઈચ્છાથી તે ગૌતમના સૈન્યની સામે ગોઠવાઈ ડાબી જમણી બાજુએ પણ વધવા માંડ્યું. ગૌતમના મદદ નિશ્ચય યુદ્ધ શરૂ કરવાની આજ્ઞા માગીને કારણ સામા પક્ષની વ્યૂહરચના અટકાવવી જોઈતી હતી, પરંતુ પ્રથમ ઘા ન કરવાનો નિશ્ચય કરી બેઠેલા ગૌતમે સામા પક્ષની શરૂઆત સુધી રાહ જોવાનું સૂચન કર્યું. એ રાહ બહુ જોવી પડી નહીં. તોપના એક ગગનભેદી નાદ સાથે ગૌતમના લશ્કરની છેક આગળ એક તોપનો ગોળો આવી જમીનમાં અડધો લટાઈ ગયો અને ગૌતમના આખા સૈન્યમાં જીવ આવી ગયો. કેળવાયેલા ગોલંદાજોએ સામો તોપનો મારો શરૂ કર્યો અને સામે આવતા સૈન્યને અટકવાની ફરજ પડી. બાજુએ ધસી આવેલી ટુકડીઓ સામે ફરતા રાખેલા સૈન્યની પલટણોએ ધસાર કર્યો અને આખું વાતાવરણ પ્રલયની ઘોર રમત સરખું વિકરાળ અને શાંત બની ગયું. ધુમાડાના વાદળાથી આકાશ ભરાઈ ગયું. તોપ અને બંદૂકના ધમકારાથી પૃથ્વી ધણધણી ઉઠી. શસ્ત્રના ખખડાટ અને વીરના હોંકારા વચ્ચે વચ્ચે ફૂટી નીકળતા માનવી અને ઘોડાના ધસારાથી ઉડતી ધૂળ ધુમાડાના વાદળાને ઘટ બનાવી રહી. ક્વચિત ઘાયલ થતા સૈનિકોને ચીસ તરી આવતી ને બપોર પછીનો સૂર્ય એ ઉગ્ર સૂર્ય ટંકાઈ ગયો. જબરજસ્ત જંગ મચ્યો. ગુરુ લશ્કર તેમજ ગૌતમનો લશ્કર બંને કવાયતી હતા અને સૈન્યની સાથે ફરતા અર્ધ સૈનિકો લૂંટ શોખીનો અને અસંયમી સાહસિકોને ગૌતમે સંગ્રહ્યા જ નહોતા. તાલીમ ન લે અગર તાલીમ લીધા છતાં કસોટીમાં પાર ન ઉતરે એવા સૈનિકોની ગૌતમને જરાય જરૂર નહોતી. એક મરણીઓ સોને ભારે પડે એ કહેવતને સુધારી વધારી ગૌતમ કહેતો કે એક કવાયતી સો મરણીયાને ભારે પડે. નિયમબદ્ધતાના આગ્રહમાં તેણે કંઈ કંઈ યુદ્ધ હોશીલાઓને સૈન્યમાંથી રૃક્ષદ આપી દીધી હતી એટલે બંને કવાયતી સૈન્ય વચ્ચે લાંબા સમય સુધી ઘર્ષણ ચાલ્યા જ કર્યું. એકે પક્ષ મચક આપતો નહોતો. કોઈને પણ તસુ આગળ વધવું એ મહાભારત કાર્ય બની ગયું. મોત વહેરતા શસ્ત્રો કાતિલ જ હોય, કદી એકાદ ટુકડી ધસી આવતી તો તેના ફૂરચે ફૂરચા ઉડી જતા. હઠ વગર યુદ્ધ જામે નહીં. નમતું આપવાની અગર પાછા ખસવાની કોઈની તૈયારી નહોતી. યુદ્ધ અગ્નિમાં સેંકડો માનવીઓની આહુતિ અપાઈને બંને પક્ષને લાગ્યું કે સામો પક્ષ બળવાન અને બહાદુર છે. ગૌતમે ધાર્યું કે વરસતા અગ્નિ વરસાદમાં થઈને પણ અમુક ટુકડીઓએ ધસારો કરી ગોરા લશ્કરની તોપો બંધ કરવી જોઈએ. સરખી તૈયારી અને સરખા બળની ખેંચતાણમાં સાહસ કર્યા વગર અંત આવે તેમ નહોતો, પરંતુ ટુકડી એ ટુકડીઓને આગળ કોણ દોરે? ગૌતમે પોતે મોખરે જવાનો નિશ્ચય કર્યો. તે હુકમ આપે તે પહેલા તેને કાને મીઠો અવાજ અથડાયો. ગૌતમ! તેણે બાજુએ જોયું અને તેની આંખ મોટી થઈ. તેને બોલાવનાર વ્યક્તિએ કહ્યું, જો હું તારી સાથે જ છું. પુરુષ વેશમાં સૈનિક બનીને કલ્યાણી એ વાક્ય બોલતી હતી, પરંતુ યુદ્ધના કચડાટમાં પણ ગૌતમ તેને ઓળખી શક્યો. કલ્યાણી, તું જઈશ? આ સ્થાન તારે માટે નથી, ગૌતમે કહ્યું. હવે આ વખતે હું જાઉં. ક્યાં જાઉં? શા માટે જાઉં? જ્યાં તું ત્યાં હું. હું આગળ ધસું છું, તોપના મુખ સામે જાઉં છું, બરાબર? હું પણ એ જ સૂચવું છું. ચાલ. ગૌતમ સ્થિર બની ગયો અને ફાંટી આંખે તે કલ્યાણીને જોઈ રહ્યો. તેના એક મદદ નિશે દોડતા આવી કોલાહલમાં સંભળાય તેમ એને કહ્યું, દુશ્મનની ડાબી હરોળ પાછી અઠે છે, તેને અઠાવ્યા રાખો. હું વચમાં ધસારો લઈ જાઉં છું. વચમાં? હજી તોપોની તિખાશ ઘટી નથી, એ ઘટાડવા જ હું જાઉં છું. ડાબી હરોળ ઉપર હલ્લો કરો. એક જબરજસ્ત ઘોષણા ગર્જી રહી અને ગૌતમના સૈન્યની વચમાંથી તીરની માફક એક ટુકડી છૂટી પડીને સામેથી તોપોનો ભીષણ માળો ચાલી રહ્યો હતો. ગૌતમે તેને બાજુમાં દોડતી કલ્યાણીને કહ્યું, કલ્યાણી, સામે મોત છે, તારી સાથે મરવું મને ગમે છે. કલ્યાણીએ કહ્યું, એની આગળ વાત થઈ શકી નહીં. એથી ભયંકર ધસારા સાથે ગૌતમે દુશ્મનના સૈન્યની તોપો ઉપર હલ્લો કર્યો. ત્યાં આગળ ધમસાણ મચી ગયું. છતાં એ હલ્લા પછીની 10-15 ક્ષણે તોપોની ગર્જના એકાએક અટકી ગઈ. ગોરા સૈન્યનો મધ્યભાગ નિષ્ક્રિય બન્યો અને ડાબી બાજુથી ટુકડી અટવા માંડી હતી તે હવે નાસવા લાગી. જમણી હરોળમાં ભંગાણ પડી ગયું. એકાએક આખા ગોરા સૈન્ય પાછા પગલા માંડ્યા. કંપનીના લશ્કરનો કેટલોક ભાગ વ્યવસ્થિત અને કેટલોક ભાગ અવ્યવસ્થિત રીતે પાછો અટવા લાગ્યો. હારનાર બમણા વેગથી હારે છે, જીતનાર બમણા વેગથી જીતે છે. ભય અગર પરાજય સમૂહની સાથે દેખાય એટલે તેનું માનસ વિજયની ખુલ્લી બારીઓ પણ જોઈ શકતો નથી. વિજય સમૂહની સામે દેખાય એટલે ભયની ઊંડી ખીણો પર પુરાઈ જતી લાગે છે. નાસ્તા સૈન્યનો એ ગૌતમે પીછો લીધો, સરળ ન સ્વીકારાય ત્યાં સુધી દુશ્મનાવટ ચાલુ જ રહે છે. અંતે સુલેહનો વાવટો ફરક્યો, ગૌતમે એકદમ ધસારો બંધ કર્યો અને સુલેહ માગતા સૈન્યના અવશેષનો સંહાર અટકાવી દીધો. ખુલ્લા મેદાનમાં કંપની સરકારના સૈન્ય ઉપર આવી ખુલ્લે જીત એ ક્રાંતિકારીઓ માટે મહાપ્રસંગ હતો. વિજય માનવીને ઘેલો બનાવી દે છે, ઘમંડી બનાવી દે છે અને ક્રૂર બનાવી દે છે અને પશુ બનાવી દે છે. ગૌતમે વિજય ઘેલછા વધવા ન દીધી. સૌથી પ્રથમ બંને પક્ષના સૈનિકોની સારવાર માટે તેણે હુકમ કર્યો. ઘાયલ અને શરણાગતને મિત્ર ન ગણનાર માટે ભારે શિક્ષા કરવાની તેણે ધમકી આપી. ઓછી થાકેલી ટુકડીઓને કામ માટે રોકી દીધી, પણ આવેલી નાની ટેકરી ઉપર તે વિશ્રામ લેવા અને આગળની યોજના ઘડવા માટે થોડા સાથીઓ સાથે બેઠો. તેને તે જ ક્ષણે ખબર મળી કે પ્રભાતમાં છૂટા રાખેલા કિલ્લેબંધી છાવણીવાળા ગોરા સૈનિકો નાસીને કંપનીના લશ્કરમાં મળી ગયા હતા. હશે, હું જાણતો હતો કે જેક્સન જૂઠો છે એથી આપણે કશી હાનિ નથી, ગૌતમે કહ્યું. ઉનાળાની લાંબી સંધ્યા રંગીન પ્રકાશમાં આખા મેદાનને વીંટી લેતી હતી અને કોઈ કોઈ સ્થળે ધૂળ પણ ઉડતી હતી અને કોઈ કોઈ સ્થળે આછી ધુમ્રશેર આકાશમાં ચડીને ઓગળી જતી હતી. વિજયી સૈનિકો હુકમ અનુસાર આમ તેમ દોડતા હતા અને ઘવાયેલા સૈનિકોને ડોળીઓમાં ઘાલીને સારવાર માટે લઈ જતા હતા. યુદ્ધ બંધ થયું હતું, ગૌતમને વિજય મળ્યો હતો, વિપ્લવની સફળતા દેખાતી હતી. આવા બે ચાર યુદ્ધને અંતે કંપની સરકાર સદાયની અદ્રશ્ય થવાનો સંભવ ઉભો થતો હતો, છતાં ગૌતમની આંખ વ્યાકુળ બની ગઈ હતી. તે ચારે પાસ નજર નાખ્યા કરતો હતો. શા માટે એનો પ્રશ્ન મિત્રો હવે પછીના પ્રકરણમાં જોઈએ કે શા માટે ગૌતમ ચારે પાસ વ્યાકુળ નજર નાખ્યા કરતો હતો. પાંચમો પ્રકરણ અહીંયા યુદ્ધ પૂર્વક જાહેર કરીએ છીએ.